રામચંદ્રે અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી હતી, પરંતુ વચ્ચે જ તેમને દંડકારણ્યમાં જવાનો પ્રસંગ આવી પડ્યો. ત્યાં જઈ તેમણે શુદ્ર તપસ્વી સંબુકને તેની તપશ્ચર્યાનું ફળ આપ્યું અને અકારે મૃત્યુ પામેલો બ્રાહ્મણ પુત્ર જીવતો થયો. આ વાત આગળના પ્રકરણોમાં આવી ગઈ. રામે દંડકારણ્યમાંથી આવતા બીજું પણ એક મોટું કામ કરી લીધું. પોતાની ધર્મપત્ની સીતાનો સગર્ભ અવસ્થામાં વિના વાંકે ત્યાગ કરવાથી તેઓ નિરંતર અસહાય સંતાપથી ભરી રહ્યા હતા. એ શોકનો અગ્નિ અત્યાર સુધી તેમણે હૃદયમાં દાબી રાખ્યો હતો. લોકલજ્જાને લીધે અયોધ્યામાં રહીને એ અગ્નિ સમાવવાનો અનુકૂળ સમય મળ્યો નહોતો. ઘણા દિવસથી મનમાં ઘેરાઈ રહેલા એ શોકની અસહાય વેદના તેમણે દંડકારણ્યમાં પંચવટીમાં આવીને મોકરા મને વિલાપ કરીને ઓછી કરી. પંચવટીમાંથી પાછા આવીને તેમણે અશ્વમેઘ યજ્ઞના આરંભ કર્યો હોત, પરંતુ યજ્ઞ માટે જે ઘોડો છૂટો મૂકવામાં આવ્યો હતો તેને હજુ દિગ્વિજય કરીને પાછો લાવવામાં આવ્યો નહોતો. આથી રામચંદ્ર જલ્દીથી અયોધ્યામાં પાછા જતા જુદા જુદા સ્થળોને જોતા જોતા જઈ રહ્યા હતા. તેથી વચ્ચે તેમને પોતાના સગા સંબંધીઓ તથા પુત્રોએ મળવાનો યોગ આવ્યો. અશ્વમેઘ યજ્ઞના મુખ્ય આચાર્ય વામદેવ ઋષિએ યજ્ઞના ઘોડાનો વિધિપૂર્વક તૈયાર કરી છૂટો મૂક્યો હતો. ઘોડાનું રક્ષણ કરવા માટે લક્ષ્મણના પુત્ર ચંદ્રકેતુની સરદારી નીચે પુષ્કર લશ્કર મોકલવામાં આવ્યું હતું. ચંદ્રકેતુ નવો વીર હતો. એને પોતાનું નામ સાર્થક કરવાની આ તક મળી હતી. દિગ્વિજય માટે છૂટા મૂકેલા ઘોડાનું રક્ષણ કરવામાં ઘણે સ્થળે સંગ્રામ કરવાના પ્રસંગો આવે, પણ તે વખતે ઘણી ક્રૂરતા ન કરતા ઘોડો રોકનારને યુક્તિ અને સમજાવટથી જીતવા એમ રામ ઈચ્છતા હતા. ચંદ્રકેતુ ઘણો જ તરુણ હોવાથી આવેશને લીધે વધારે પડતો સંહાર ન કરી બેસે એટલા માટે તેને સમજાવવા માટે રામચંદ્રએ તેની સાથે સુમંત નામના પોતાના મુખ્ય પ્રધાન તથા બીજા વૃદ્ધ અને ડાયલા પુરુષોને મોકલ્યા હતા. ઘોડાની સાથે ફરતો ફરતો ચંદ્રકેતુ જુદા જુદા પ્રદેશોના રાજાઓની પાસેથી કર લેતો હતો અને કર ન આપનાર રાજાઓને જીતીને પોતાના ખંડિયા બનાવતો તે આગળ વધી રહ્યો હતો. આ બાજુ ઋષ્યશૃંગના યજ્ઞમાં ગયેલા વશિષ્ઠ, અરુંધતી, કૌશલ્યા વગેરે સીતાના વિયોગથી દુઃખી થઈને પાછા અયોધ્યામાં ન આવતા વાલ્મીકિ ઋષિના આશ્રમમાં ગયા. વાલ્મીકિને આથી ઘણો જ આનંદ થયો. તેમણે આ સર્વ મહેમાનોનો ખૂબ પ્રેમથી સત્કાર કર્યો અને તેમને રહેવા માટેની યથાયોગ્ય ગોઠવણ કરી. રામે અશ્વમેઘ યજ્ઞમાં આવવા માટે પોતાના સગા સંબંધી તથા મિત્રોને આમંત્રણ મોકલ્યા હતા. રાજા જનકને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ પુત્રી સીતા વિનાની અયોધ્યામાં તેઓ કેવી રીતે પ્રવેશ કરી શકે? રાજધાનીમાં રહેવાથી તેમને કાંઈ ચેન ન પડતા થોડો વખત વિશ્રાંતિ લેવા માટે તેઓ એકલા વાલ્મીકિના આશ્રમમાં આવવા નીકળ્યા. યોગાનુયોગ એવો બન્યો કે જે દિવસે વશિષ્ઠ, અરુંધતી અને કૌશલ્યા વગેરે આવ્યા તેના બીજા જ દિવસે રાજા જનક પણ અહીં આવ્યા. મહર્ષિ વાલ્મીકિ રાજર્ષિ જનકનો મોટો સત્કાર કરીને સન્માનપૂર્વક તેમને આશ્રમમાં લાવ્યા. ધર્મશાસ્ત્રકારોની આજ્ઞા પ્રમાણે પૂજ્ય વ્યક્તિ અતિથિ થઈને આવ્યા હોય તેને મધુરપર્ક આપવાની વિધિમાં વાછરડું તાજો બકરો અર્પણ કરવામાં આવ્યો, પરંતુ તે પવિત્ર પુરુષો માંસાહાર કરતા ન હોવાથી તેમણે વાછરડાની પૂજા કરીને તેને છોડી મૂક્યો. જનક રાજા થોડા સમયથી સંસારના સુખભોગોનો ત્યાગ કરી વાનપ્રસ્થ આશ્રમી થઈ ગયા હતા. તેમણે બકરાનો આહાર કર્યો નહીં. આ વખતે રામચંદ્રના અશ્વમેઘ યજ્ઞનો છૂટો મૂકેલો ઘોડો ફરતો ફરતો આ પ્રદેશમાં આવી પહોંચ્યો હતો. ફોજના માણસો આશ્રમમાં જઈ ગડબડ મચાવશે એમ જાણી ચંદ્રકેતુએ સેનાપતિને હુકમ આપ્યો હતો કે અહીં પાસે વાલ્મીકિ ઋષિનો આશ્રમ છે, માટે સેનાના બધા માણસોને કહી દો કે હુકમ સિવાય કોઈએ આશ્રમની ભૂમિમાં પગ મૂકવો નહીં, તેમજ આશ્રમની નજીકના પ્રદેશમાં તંબુઓ પણ ઠોકવા નહીં. સેનાપતિએ ભાષણ કરીને તમામ લશ્કરને આ બાબતની સૂચના આપી. સેનાપતિનું આ ભાષણ અહીંથી અરુંધતી તથા જનક વગેરેને પણ સંભળાયું. એથી તેઓ બોલ્યા, અરે, યજ્ઞના ઘોડાની રક્ષા કરવા પુત્ર ચંદ્રકેતુ પણ અહીં આવી પહોંચ્યો છે, આજે તેને પણ મળશે. આજનો દિવસ કેટલો સારો છે. કૌશલ્યાએ કહ્યું, વત્સ, લક્ષ્મણનો પુત્ર ચંદ્રકેતુ આજ્ઞા કરે છે એવા શબ્દો તો કાનને અમૃતના બિંદુ જેવા સુંદર લાગે છે. લવે જનકને પૂછ્યું, આ ચંદ્રકેતુ કોણ છે આર્ય? જનકે કહ્યું, દશરથ રાજાના પુત્ર રામ તથા લક્ષ્મણ વિશે તું જાણે છે? લવ બોલ્યો, હા, તે જ બે તો રામાયણ કથામાં મુખ્ય પુરુષો છે. જનકે કહ્યું, હા, બરાબર છે, એ લક્ષ્મણનો પુત્ર એ જ આ ચંદ્રકેતુ. આ વખતે અરુંધતી હસીને બોલ્યા, જુઓ તો દીકરો કથાના અધ્યયનમાં કેટલો પ્રવીણ છે. જનકે પૂછ્યું, દશરથના વિશે બીજું તું શું જાણે છે? લવ બોલ્યો, કથાના આ ભાગ મેં અથવા બીજા કોઈએ હજુ સુધી સાંભળ્યો નથી. ત્યારે શું કવિએ રચ્યો જ નથી? લવે કહ્યું, રચ્યો તો છે, પણ એને પ્રગટ કર્યો નથી. તેનો કોઈ એક ભાગ તેમણે જુદા જ રૂપે રસપૂર્વક ભજવી શકાય એ રીતે તૈયાર કર્યો છે. તેમ શા માટે? જનકે પૂછ્યું. લવે કહ્યું, એવું કહેવાય છે કે તેને અપ્સરાઓ દ્વારા ભજવવાના છે. જનક બોલ્યા, આ બધી વાતો અમને ખૂબ જ નવાઈ પમાડે છે. લવે કહ્યું, ભગવાન વાલ્મીકિને તો એ કથા ભાગ ઉપર ખૂબ જ આસ્થા છે, અને તેના રક્ષણ અને વિઘ્ન દૂર કરવા માટે તેમણે હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરનાર મારા ભાઈને પણ સાથે રાખ્યા છે. આ સાંભળી કૌશલ્યા બોલ્યા, બેટા, તારે વરી બીજો ભાઈ પણ છે કે? લવે કહ્યું, હા, તે આર્યનું નામ કુશ છે. કૌશલ્યા બોલ્યા, તું આર્ય કહી તેને માન આપે છે, તેથી એ તારો મોટો ભાઈ હશે. લવ બોલ્યો, હા, એમ જ છે, પ્રસૂતિના ક્રમથી તેઓ મારા કરતાં મોટા છે. જનકે કહ્યું, ત્યારે શું તમે બંને જોડિયા ભાઈઓ છો? લવે કહ્યું, હા. જનકે પૂછ્યું, તું જે રામાયણની વાતો શીખ્યો છે તે ક્યાં સુધી તને યાદ છે, તે કહે જોઈએ. લવ બોલ્યો, નગરવાસીઓ તેમજ એક ધોબીની ખોટી નિંદાથી રાજા દુઃખ પામ્યા, એથી એમણે પ્રસૂતિનો સમય નજીક આવી પહોંચ્યો હોવા છતાં પણ પોતાની પત્ની સીતાનો ત્યાગ કર્યો અને તેને જંગલમાં એકલી છોડીને લક્ષ્મણ પાછા ફર્યા. અહીં સુધી એ કથા અમારા જાણવામાં આવી છે. કૌશલ્યાને આ સાંભળી દુઃખનો ઉભરો આવ્યો. તેઓ સીતાને ઉદ્દેશીને બોલ્યા, હે ચંદ્રમુખી, એ વખતે તું એકલી હોઈશ ત્યારે તારા એ ફૂલ જેવા શરીરની શ્રી દશા થઈ હશે. કૌશલ્યા તથા જનકને સીતા માટે શોક કરી રહેલા જોઈ લવે અરુંધતીને પૂછ્યું, આર્ય, આ બંને કોણ છે? અરુંધતીએ કહ્યું, છોકરા, તારા રામાયણમાં રામચંદ્રના માં કૌશલ્યા આવ્યા છે, તે જ આ છે, અને આ રાજર્ષિ જનક છે. આ બે નામ લવની જાણમાં હતા. સીતા ઉપર આવેલા અપવાદનું સ્મરણ થવાથી રાજા જનક ખૂબ તપી ગયા હતા. તેમણે લવના તરફ જોઈને કહ્યું, પુત્રી સીતા અને રામના બધા જ લક્ષણો આ બાળકમાં સંપૂર્ણ પ્રતિબિંબિત થયા હોય તેમ જણાય છે. તે જ આકૃતિ, તે જ કાંતિ, તે જ વાણી, તેવો જ વિનય અને તેવો જ સ્વાભાવિક પવિત્ર પ્રભાવ આ બાળકમાં છે. બોલવા ચાલવાની ઢબ પણ એવી જ છે. કોઈ વાતમાં જરા પણ અંતર માલુમ પડતું નથી. આ પ્રમાણે કૌશલ્યા અને જનક બંને આ છોકરાની બાબતથી અજાણ્યા હોવાથી વિચારમાં પડ્યા હતા. થોડી વારે કૌશલ્યાએ તે છોકરાને પંપારીને પૂછ્યું, બેટા, તારે માતા છે કે, અથવા તું તારા પિતાને યાદ કરે છે કે? લવે કહ્યું, નહીં. કૌશલ્યાએ પૂછ્યું, ત્યારે તું કોનો પુત્ર છે? લવે કહ્યું, હું ભગવાન વાલ્મીકિનો પુત્ર છું. કૌશલ્યાએ તેની હડપચી પકડી વાલથી કહ્યું, લાડકા બેટા, કઈ વાત હોય તે કહી દે ને. લવે કહ્યું, મને ફક્ત આટલી જ ખબર છે.